જેથી કરીને મોક્ષનું સદાવત કાયમ ચાલુ રહે. બીજી ત્રીજી સંસ્થાનું કાંઈ મારા સંકલ્પ કર્યો નહીં. મહારાજ કે મારા સાધુને મારે ક્યાંય રોકવા નથી, બસ કાયમ માટે ફરતા રહે, મુમુક્ષને ઉપદેશ આપતા રહે. બીજો સંકલ્પ કર્યો, મારે સ્થાને આચાર્ય શ્રીની સ્થાપના કરીશ, શુદ્ધ ગુરુ પરંપરાનું સ્થાપન કરીશ. ત્રીજો મહારાજે સંકલ્પ કર્યો, હું મારે હાથે શાસ્ત્રો રચીશ અને રચાવીશ. અને પછી મહારાજે આ સદાવ્રત ચાલુ કર્યું. તે હજી ચાલુ છે અને સૂર્યચંદ્ર ચાલુ રહેશે ત્યાં સુધી એ ચાલુ આ બ્રહ્માંડમાં રહેવાનું છે. બીજા બ્રહ્માંડમાં તો બધા બ્રહ્માંડમાં મહારાજ સદાવ્રત ચાલુ છે, આ બ્રહ્માંડની અંદર તો સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી સદાવ્રત ચાલુ રહેશે. એટલે મહારાજે એમ કે મેં ભક્તની સેવા કરી છે, આ સેવા સમજાય છે, આ સેવા. પછી મુક્તાનંદ સ્વામી આદિ જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું છે, હે મહારાજ અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે એમ કહીને સર્વે હરિભક્ત વિનંતી સહિત શ્રીજી મહારાજને પગે લાગ્યા. પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે? તો વેદ શાસ્ત્ર પુરાણ આદિ જે જે કલ્યાણની અર્થી પૃથ્વી વિશે શબ્દ માત્ર છે તે શરીરનું પણ અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરીએ છે, તે પરમ રહસ્ય છે અને સારનું પણ સાર છે. આ સારનું સાર છે. કયું? જીવાત્માને જન્મ મરણ થકી રહિત કરી, અમારી જેવી છે નિષ્ઠા ઓળખાવી, અમારો અમારા સંતો ભક્તોનો મહિમાના હૃદયમાં ઉતારી અને અનંત કાળથી ભટકતા આવતા આત્માને નિત્ય અમારા સુખની અંદર ગરકાવ કરવો, આ જ અમારું સારનું સાર છે. અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે જે પામશે ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે તે જીવન દોરી રૂપ છે. પૂર્વે જેટલા જેટલા મોક્ષને માર્ગે ચાલ્યા છે, મને મહારાજ નહોતા મળ્યા તેને એ પ્રમાણ મોક્ષ થયો, પણ જેને જેને મોક્ષ થયો છે એ પણ ભગવાન એને જે પરમાત્મા મળ્યા એનો મહિમા એના ભક્તનો મહિમા સમજ્યા છે ત્યારે તે પદને પામ્યા છે. આજ મહારાજ કે અમે તમને મળ્યા છીએ તો અમારો મહિમા સમજાશે, અમારા સંતો ભક્તોનો મહિમા સમજાશે, તમે અમારા ધામને પામશો. આ જીવન દોરીરૂપ છે, જીવન પ્રાણ સમાન છે, માટે આ વાત ભૂલ્યા જેવી નથી. દેહરૂપ છે એમ ન કીધું, કારણ કે દેહ તો પડી જાય, જીવન દોરી રૂપ છે, જીવન જેમ કોઈ દી નષ્ટ થતો નથી, દેહ કોઈ જીવ કોઈ દાડો મરતો નથી, એમ આ વાત કોઈ દી ખોટી થાય એમ નથી, આ વાત આમ જ છે. ઇતિ વચનામૃતમ ગ્રડા મધ્ય પ્રકરણનો 28મો થયું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1889 ના ફાગણ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગ્રડા મધ્ય દાદા ખચ્ચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા વરણ બેઠી હતી. પછી શ્રી મહારાજ બોલ્યા, જે શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપને વિશે જે ભક્તનું ચિત્ત અતિ આશક્ત થયું હોય તેના આવા લક્ષણો હોય, જે પોતે માર્ગે ચાલીને અતિશય થાકી રહ્યો હોય ને બેઠું થવાની પણ શરીરમાં શક્તિ ન રહી હોય અને તેવા સમયમાં કાંઈક ભગવાનની વાર્તાનો પ્રસંગ નિસરે તો જાણીએ એ એકે ગાઓ પણ ચાલ્યો નથી એવો સાવધાન થઈને તે વાર્તાને કરવા સાંભળવામાં અતિશય તત્પર થઈ જાય, અથવા ગમે તેવા રોગાદી કે કરીને પીડાને પામ્યો હોય અથવા ગમે તેવો અપમાન થયો હોય ને તેવામાં જો એ ભગવાનની વાર્તા સાંભળે તો તત્કાળ સરે દુઃખ થકી રહિત થઈ જાય અને વળી ગમે તેવી રાજ સમૃદ્ધિને પામીને અવરાય ગયો હોય એવો જણાતો હોય અને જે ઘડીએ એ ભગવાનની વાર્તા સાંભળે તો તે ઘડીએ જાણી એને કોઈનો સંગ જ નથી થયો એવો થકો તે ભગવાનની વાર્તા સાંભળવામાં સાવધાન થઈ જાય, એવી જાતના જેને વિશે લક્ષણો હોય તેને એ ભગવાનને વિશે દ્રઢ આશક્તિ થઈ જાણવી. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું, જે એ ભગવાનને વિશે દ્રઢ આશક્તિ શા થકી થાય છે? શ્રીજી મહારાજ બોલ્યા, જે કાં તો પૂર્વજન્મનો એવો અતિ બળિયો સંસ્કાર હોય અથવા જે સંતને ભગવાનની વિશે એવી દ્રઢ આશક્તિ હોય તેને સેવાએ કરીને રાજી કરે એ બેય કરીને જ ભગવાનને વિશે એવી દ્રઢ આશક્તિ થાય છે, પણ એ વિના બીજો ઉપાય નથી. એક એક વચનામૃત અદ્ભુત મહારાજ સમજાવે છે. 29મું છે મધ્યનું. ભગવાનના ભક્તના સ્વરૂપમાં ચિત્ત અતિ આશક્ત થયું, ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં અતિ આશક્ત થયું એવું લખ્યું મહારાજે. તે આપણે એમ આશક્ત કરવું બરાબર ને? મહારાજે અહીંયા પોતાની જ વાત કરી છે, અમારા સ્વરૂપમાં જેનું ચિત્ત અતિ આશક્ત, હા એના ભક્તને એના એના સ્વરૂપમાં ચિત્ત આશક્ત, પણ ભક્તજનો એના ભક્તોને એના સ્વરૂપમાં ચિત્ત જેટલું આશક્ત થાય એના કરતા આપણું અનેક ગુણું અધિક આશક્ત થવું જોઈએ. કારણ કે આપણી પ્રાપ્તિ એટલી મોટી છે. મહારાજ કહે કે ભગવાનના સ્વરૂપમાં અતિ ચિત્ત આશક્ત થયું હોય તેના આવા લક્ષણ હોય, માર્ગે કરીને ચાલીને થાકી રહ્યો હોય, બેઠો થવાની પણ શરીરમાં શક્તિ ન હોય, પણ જે ઘડીએ કથા વાર્તાનો પ્રસંગ નીકળે એ ઘડીએ કથા કહેવા સાંભળવા માટે તત્પર થઈ જાય. આમ આપણા મનમાં એમ કદાચ થાય કે ભગવાનની સાથે ચિત્તાશક્તને, ચિત્તાશક્ત એટલે ભક્તિ, હેત, પ્રેમ, ભગવાનને હેતની સાથે કથા વાર્તા હું લેવા દેવા એમ એમ મહારાજ કહે બરાબર કે જેનું ચિત્ત અમારા સ્વરૂપમાં અતિ આશક્ત થયું હોય સતત ધ્યાનમાં બેઠો રહે, અમારા સ્વરૂપમાં ચિત્ત જેનું અતિ આશક્તિથી માળા જ ફેરવે રાખે તો સમજી શકાય એમ. પણ મહારાજ તો આમ એવું કહે એટલો અતિ ચિત્ત જેનું અમારા સ્વરૂપમાં આશક્ત થયું હોય એને પરમાત્માની કથા વાર્તા કીધા વિના અને સાંભળ્યા વિના રહી ન હગાય, અને રસ્તે ચાલીને થાકી ગયો હોય પણ પ્રસંગ નીકળે જાણે કાંઈ થાક્યો જ નથી, એવો તત્પર થઈ જાય. આમ કેમ મહારાજ કીધું છે એમ સંકલ્પ આપણને થાય તો એનો ઉત્તર અંત્યના 24માં જડે. મહારાજ કે જે ભક્તને પરમાત્માની કથા વાર્તાનું અંગ ન હોય એની કુન્ય એમ અટકળ માંડવી આની વિશે કોઈ દાડો રૂડાગુણ આવશે નહીં. રૂડાગુણ તે કયા? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તેમજ પરમાત્માની ઉપાસના, સમજાય? આથી પર કોઈ ગુણ નથી. કારણ કે કથા વાર્તા જ્યાં સુધી સાંભળી નથી કોઈ દિવસ, ભલે કદાચ ગમે એટલી સેવા કરતો હોય, માનો અને સંતોની વિશે ભાવ હોય અને સંતોની સેવા હોય તો સંતોની સેવા કરે, મંદિર બંધાવ ત્યાં સેવા કરે, પરંતુ કથા વાર્તાની અંદર જ્યાં સુધી અંગ નથી બંધાણું, કથા વાર્તાનો અંગ નથી બંધાણું ત્યાં સુધી એની અંદર ખુમારી જે મહારાજની હોવી જોઈએ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની જે ખુમારી હોવી જોઈએ, સાર અસારનો જે વિવેક હોવો જોઈએ, સંત અસંતની જે વ્યક્તિ હોવી જોઈએ, એ કોઈ દિવસ આવતી નથી. કથા વાર્તા સાંભળ્યા સિવાય એકવાર કોઈ કીધું કે તું આશરો કરે સ્વામિનારાયણનો, અથવા તો બાપ દાદાનો ધર્મ આલ્યો આવતો હોય, એ ઘણી ફેરી માણસ બહુ ગાફલ રાખે. અમારા બાપ દાદાનો જૂનો ધર્મ છે, અરે પણ જૂનાને જરાક જીર્ણોદ્ધાર કરવો કે નહીં, સમજાય? મંદિર જૂનું થાય, ઘર જૂનું થાય, પછી જીર્ણોદ્ધાર કરીશ કે નથી કરતા, નવું ફર્નિચર કરાવી કે નથી કરાવતા, કેમનું જૂનું જૂનું રહેવા દઈ કે નહીં? અમારા બાપાએ કરાવ્યા હતા, હવે આને ફેરફાર કાંઈ ન કરે, ભલે ભલે તૂટી ફાટી ગયો, ઘર તૂટી ફાટી જાય તો આપણે રિપેર કરાવી છે, એમ સત્સંગમાં ઢીલા પડી ગઈ, ફાટી ગયા કહેવાય, સમજ્યા? સત્સંગમાં ઢીલા પડી જાય, નિયમમાં કાંઈ રહે નહીં, ઉપાસનામાં ઠેકાણ ન રહે, આ બધું તૂટી ફાટી ગયું કહેવાય, એનો જીર્ણોદ્ધાર કરવો. જીર્ણોદ્ધાર તે શું? કથા વાર્તાને અંગે કરી અને દઢીકરણ કરવું, એક એક નિયમનું અનુસંધાન રાખવું, અને મને મળેલ જે પુરુષોત્તમ નારાયણ એ કોઈ સામાન્ય નથી, સર્વ અવતારના નિધિ છે, સર્વ અવતારનું કારણ એ જ પોતે પ્રગટ મને મળ્યા છે, આવું હૃદયની અંદર ઠેરાવું, અને એ વસ્તુ ક્યારે શક્ય બને? તો કથા વાર્તા શક્ય બને. એટલા માટે મહારાજે મધ્યના 54માં કીધું, અંત્યના 2માં કીધું, અમે જેવા સત્સંગે કરીને વશ થઈએ છીએ એવા કોઈ માધ્યમથી વશ નથી થતા. કારણ કે કથા વાર્તાના પ્રસંગ થકી જીવને આ જ્ઞાન થાય. અને સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે કથા વાર્તાના પ્રસંગ વિના કદાચ ભગવાનની મૂર્તિ સામે 100 વર્ષ સુધી ઉભો રહે, મૂર્તિનું સુખ એને જરૂર આવશે, પણ જેવા જેમ સમય જોઈએ એમ તો 100 વર્ષ સુધી ઉભો રહે તોય પણ એને સમજાશે નહીં. જે ભગવાનનું ભજન કરીએ કેટલી મહાનતા છે, એની અંદર ભાવના અને એની અંદર આશક્તિ, એની અંદર ખેંચાણ તો તે દાડે થશે, એની સાથે લગાવ તો તે દિવસે લાગશે, જે દિવસે એની મોટપ સમજાશે, અને એની મોટપ કથા વાર્તા વિના કોઈ કાળે ન સમજાય. ખાલી કેવળ વાંચવાથી ન સમજાય. જો મારે એવું ન કીધું અહીંયા કે જેને વાંચવાનું અંગ પડ્યું હોય, કથા કહેવા સાંભળવાનું અંગ પડ્યું હોય, કારણ કે પોતે શાસ્ત્ર વાંચતો હોય પોતાની તે અર્થ ઘટાડે જાય, હાંકી લે જાય, લો તે આમાં તો બધું લિખ્યું હોય. પ્રથમના 5માં હું મારે જ કીધું, રાધિકાએ સહિત શ્રીકૃષ્ણનું ધ્યાન કરવું, એવી મારી આજ્ઞા છે તમને, લો અર્થ તો બીજો કાંઈ નીકળે આમાંથી, પણ કથા વાર્તા કરે, સત્સંગ કરે, એમાંથી જેવું સ્વરૂપ જેમ સમજાવ જેમ સમજાય, અને એકવાર સ્વરૂપ સમજાઈ જાય, એકવાર સ્વરૂપ સમજાઈ જાય પછી ઓટોમેટિક લગાવ થાય. જેમ જેમ એની મોટપ સમજાતી જાય તેમ તેમ એમાં ખેંચાણ થાય, જેમ જેમ મોટપ સમજાતી જાય તેમ તેમ એનું ખેંચાણ થાય. એટલે મહારાજ એમ કે કથા વાર્તાનો જેનો અંગ છે, મહારાજ કે કથા વાર્તાનો પ્રસંગ નીકળે તો એમ લાગે જાણે હાલ્યો જ નથી, થાક લાગ્યો જ નથી. મારે કે ગમે તેવો માંદો હોય, ગમે તેવો માંદો હોય તોય પણ જાણે બીમારી લાગુ જ નથી પડી, એવો તાજો થઈ જાય. અને અમુક અમુક ને કેવું હોય ખબર, કથા વાર્તા નીકળે ને માળો માંદો થાય, સમજાય, કથા વાર્તા નીકળે ને માંદો થાય. અમે ગામડે ફરીએ ને અમને અનુભવ હોય, ગામડામાં જઈએ ને પછી ઘડીક બેસીએ, સ્વામી ક્યાંથી આવ્યો, હું આવ્યો ને બધું પૂછે, પછી બેસીને કે હલો દાદા લ્યો વચનમ વાંચીએ, આપણે સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે કરે ને તો કે સ્વામી ભેંસ પાવન ટાઈમ થયો છે મારે. અરે પણ અત્યાર સુધી ન પાય ને હવે પાવન ટાઈમ થયો, લો જીવને કથા વાર્તા જેમ છેમ ગમતી નથી, અને નથી ગમતી એટલે જ ગુણ આવતા નથી. મહારાજ અદભુત વાત બતાવે કે ગમે એવો માંદો થયો હોય તો જાણે માંદો થયો જ નથી, એવો તાજો થઈ જાય. અને કથા વાર્તા કહેવા સાંભળવા માટે તત્પર થઈ જાય, લેશ માત્રમાં થાક ન હોય. અને કથા વાર્તાને આટલો બધો મહિમા હશે ત્યારે મુક્તાનંદ સ્વામી આદિ સંતોય શાસ્ત્ર લખવા માટે કટિબદ્ધ બન્યા હશે ને. તમે કલ્પના તો કરો સ્વામીની કઈ સ્થિતિ હતી ત્યાં સુધી સ્વામીએ શાસ્ત્રો રચી રાખ્યા, સ્વામીના હાથમાંથી કલમ પડી ગઈ, એથી કલમ પડી ગઈ. ત્યારે નિત્યાનંદ સ્વામી કીધું હાથ જોડીને, સ્વામી રાખો હવે તમારો જે સંકલ્પ છે હું પૂરો કરીશ, પણ હવે તમે રાખો. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે કે મારા બે સંકલ્પ છે, એક સંકલ્પ તો એવો છે ધર્માખ્યાન નામનો ગ્રંથ લખવો, અને બીજું ભગવાન સ્વામિનારાયણને ગામડે ગામડે ફેરવી, અને જેમ એનો દિગ્વિજય કરાવ્યો છે એમ મારે ભગવાન સ્વામિનારાયણને સ્થાને બિરાજમાન એવા આચાર્યશ્રીને ગામડે ગામડે ફેરવીને દિગ્વિજય કરાવવો, આ બે મારા સંકલ્પ છે. નિત્યાનંદ સ્વામી કે સ્વામી તમારા બે સંકલ્પો પૂરા કરીશ, અને નિત્યાનંદ સ્વામી બે સંકલ્પ સ્વામીના પૂરા કર્યા છે. અને ભગવાન સ્વામિનારાયણ પણ આજ્ઞા એવી જ કરી. હા તો આપણને પ્રધાન આજ્ઞા પર દ્રષ્ટિ નથી જતી એટલે આમ તેમ આમ તેમ ફગે રાખીએ. ને તો મહારાજે મધ્યન 58માં શું કીધું, અમારા સંપ્રદાયની પુષ્ટિ મહારાજ કે અમારા જન્મથી લઈને તિરોધાન સુધીના જે ચરિત્રો એ ગ્રંથ વતે જ થાય. અને મહારાજ કેટલું બધું સ્પષ્ટીકરણ કર્યું, મહારાજ કે શ્રીકૃષ્ણ ભગવાનના સંપ્રદાયની પુષ્ટિ ભાગવતજીનો 10મા અને 11મા સ્કંદ દ્વારા જ થાય, અને ભગવાન રામચંદ્રજીના સંપ્રદાયની પુષ્ટિ રામાયણ વતે જ થાય, પણ વેદ વતે થાય નહીં. તો સ્વામિનારાયણ સંપ્રદાયની પુષ્ટિ છે ને જ થાય, પ્રગટના શાસ્ત્ર વતે થાય, પણ આ વાત આપણે નથી સમજાતી એટલે પછી ગમે તે લઈને બેસીએ. અને પાછી આમ જો મહારાજ કીધું એક વાર તો વાંચું જ એમ, અરે પણ ભલા તમે પ્રધાન આજ્ઞા સામે દ્રષ્ટિ નાખો, જરા નાખો. શું મહારાજ કહેવા માગે છે? મહારાજ એમ કે રસ્તે ચાલીને થાક્યો હોય તોય નથી થાક્યો થઈ જાય, અને બીમાર હોય તો સાજો થઈ જાય. ગમે તેવી રાજ સમૃદ્ધિને પામીને અવરાય ગયો હોય એવો જણાતો હોય, બહુ અદભુત શબ્દ, એવો જણા અવરાય નહીં ભગવાનનો ભક્ત, મારે એવું કહેવા માંગે છે. જેને આ સ્વરૂપ મારા કે સમજાઈ ગયું હોય, અમારું સ્વરૂપ એકવાર જેને જેમ છેમ સમજાઈ ગયું, અને જગતનો કયો એવો વ્યવહાર છે, જગતનો એવું કયું પદાર્થ એને બાંધી શકે, મહારાજ કે બંધાય જ નહીં એમ, પણ બીજાને એમ લાગે કે બંધાઈ ગયો છે. મહારાજ ને ગઢપુરમાં બેઠા હતા એ વખતે, બંધિયાથી આખો સંગ આવ્યો. મહારાજ કે ભક્તો કુસંગીતા, મહારાજ તો ભગત જ કહે ને, ભક્તો અમારા ડોસા ભગત શું કરે, મારે નહીં કહે સ્વામિનારાયણ અમે તો ગળા સુધી ડૂબ્યા છીએ, પણ તમારો ડોસો તો ચોટલી સુધી ડૂબી ગયો છે કે વ્યવહારમાં બંધાઈ ગયો છે. મહારાજ કે અમારો ડોસો ડૂબે નહીં, મારે નહીં કે તમે વખાણ જ કરો ને તમારો છે તો. મહારાજ કે અમારો ડોસો સાધુ થાય તો તમે હરિભગત થાવ, તો કે હા તો થાય. મારે એક પત્ર લખ્યો, ડોસા ભક્તને માલુમ થાય પત્ર મળે એટલે તુરંત તુરંત તમે અહીંયા ગઢપુર આવો, મહારાજે આજ્ઞા કરી તરત ગઢપુર આવો. અને મહારાજને આવી જ્યારે આજ્ઞા મળી છે ડોસા ભક્તને, અને આજ્ઞા મળતાની સાથે જ ડોસા ભક્ત ગોળની ધારણ જોગતા હતા, ગોળની ધારણ જોગતા હતા, અને પત્ર વાંચ્યો ધારણ એમને અમને હાલતા થયા. એના ઘરના સંબંધી કેલા ધારણ તો હઠી મૂકતો જા, તો કે મરી ગયો તો કોણ મુકત. ગઢપુર આવ્યા, મારીને દંડવટ કરીને પગે લાગ્યા, મારે શે આજ્ઞા છે? મહારાજ કહે, ડોસા ભક્ત તમે સાધુ થાવ. તે તો નાચવા માંડ્યા, મહારાજ મારા બળ ભાગ્ય કે કેટલાય સમયથી સંકલ્પ કરતો હતો, મહારાજ કેદાડે મારા ઉપર રીઝ છે, મહારાજ આજ આપ રીઝી ગયા, મહારાજ મારું કામ થઈ ગયું, મહારાજ અત્યારે જ સાધુ કરો. મારું એટલા બધા બેઠા, મહારાજ કે થાવ તમે હરિભગત તેરો કંઠથી. ત્યારે કે સ્વામિનારાયણ તમારા ડોસાથી સાધુ થવાય, પણ અમારાથી હરિભગત ન થવાય. લો ન થયા એવા ને એવા ધૂરા ધોયેલ મૂળા જેવા વહી ગયા. લો ન સમજાણું મહારાજ એમ કે વેહમાં ઔરાગ એમ જણાતું હોય, પણ કથા વાર્તાનો પ્રસંગ નીકળે તો જાણે કાંઈ ડ્યુજ નથી એવો તત્પર થઈ જાય. એવી જાતના જેને વિશે લક્ષણ હોય તેને એ ભગવાનને વિશે દ્રઢ આશક્તિ થઈ જાણવી. પછી મુક્તાન સ્વામી કીધું, મહારાજ એવી આશક્તિ કેમ થાય? તો કે પૂર્વનો બળિયો સંસ્કાર હોય, મને બહુ બહુ સુકૃત્ય કરતો કરતો આવ્યો હોય, ભગવાનને ભેટવા માટે જન્મભાવથી દાખલો કરતો હોય, પણ લગારેક બાકી રહી જતું હોય એવો ભક્ત, એને એવી આશક્તિ થાય. અથવા તો જેને પરમાત્માના સ્વરૂપની અંદર એવી આશક્તિ થઈ છે, એવા ભગવાનના કોઈ વિરલ સંત કે ભક્ત હોય એની સાથે એને અતિશય હેત થઈ જાય, તો પણ મહારાજ કે એની એવી જ આશક્તિ થાય છે. ઇતિ વચનામૃતમ ગરડા મધ્યનું 29મું થયું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવંત 1879ના દ્વિતીય ચૈત્ર સુધી 9મે દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો ને ધોળા પુષ્પનો તોરો પાઘમાં લટકતો હતો ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રીમદ ભાગવત આદિ જે સત્યશાસ્ત્ર તે સત્ય છે, અને તે શાસ્ત્રમાં જે કહ્યું હોય તે તેવી જ રીતે થાય છે, પણ બીજી રીતે થતું નથી. જુઓ ને, શ્રીમદ ભાગવતમાં સુવર્ણને વિશે કડીનો નિવાસ કહ્યો છે, તો તે સુવર્ણ અમને દીઠું પણ ગમતું નથી, અને જેવું બંધનકારી સુવર્ણ છે તેવું જ બંધનકારી રૂપ પણ છે. કેમ જે જ્યારે રૂપવાન સ્ત્રી હોય ને તે સભામાં આવે ત્યારે ગમે તેવો ધીરજવાનો હોય તેની પણ દ્રષ્ટિ તેના રૂપને વિશે તણાઈ વિના રહે નહીં. માટે સોનું ને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે, અને બે પદાર્થનું બંધન તો ત્યારે ન થાય જ્યારે પ્રકૃતિ પુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તેને જ એક સત્ય જાણે ને તે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને ને તે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ભજન કરે, અને એ બ્રહ્મ થકી ઓરું જે પ્રકૃતિ ને પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે ને નાશવંત જાણે ને તુચ્છ સમજે ને માયિક જે નામરૂપ તેને વિશે અતિશય દોષ દ્રષ્ટિ રાખે ને તે સર્વે નામરૂપને વિશે અતિશય વૈરાય પામે તેને સ્વનું સ્ત્રી બંધન ન કરે, અને બીજાને તો જરૂર બંધન કરે. મારે કે શાસ્ત્ર જેમ લખ્યું ને એમ જ થાય, અને ભાગવતની અંદર મારે એવું લખ્યું છે કે જીવાત્માને કળીકાળની અંદર કળીનો વાસ હોવાથી સ્ત્રી અને સુવર્ણ મહાબંધનકારી છે, અને મહારાજ કે બંધન થયેલા હજારો લાખો જોવા મળે છે. ભક્તજનો, અહીંયા અર્થઘટન એવું કરવું કે સુવર્ણ કહેતા ખાલી સોનું જ બંધન કરે ને એમ નહીં, પણ સંપત્તિ માત્ર જીવાત્માને બંધન કરનારી છે. સ્ત્રી બંધન કરે એ પુરુષને સંબોધીને કીધું, પણ સાથે સાથે એવું જ ઘટન કરવું કે સ્ત્રીઓ માટે પુરુષ પણ એટલો જ બંધનકારી છે. આમને સામને બંનેને એ બંધનમાંથી મહારાજ કે મુક્ત થવું એ મહાકઠિન કામ છે. કોઈ મુક્ત મહારાજ કે થઈ શકતો નથી. બલ બલ એને કારણે ડૂબ્યા છે, જન્મ મરણ પણ એને જ લેવડાવ્યા છે. મુક્ત કેમ થાય? તો મહારાજ કે મુક્ત તો પુરુષ ત્યારે જ થઈ શકે કે જ્યારે પ્રકૃતિ પુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તેને જ એક સત્ય જાણે. અહીંયાથી લઈને પ્રકૃતિ સુધીનું બધું નાશવંત મહારાજ કે સમજે, અને જ્યારે જ્યારે વિષય બંધન કરવા આવ્યા છે ત્યારે ત્યારે મહારાજ આ જ વાતને લાવ્યા છે, આ જ વાતને લાવ્યા. મધ્યના 32મા પણ મહારાજ આ જ વાતને લાવ્યા. પ્રથમના 37માં પણ મહારાજ આ જ વાતને લાવ્યા, જે જે જગ્યાએ બંધનનો પ્રસંગ આવ્યો ત્યાં મહારાજ આ જ વાત લાવ્યા. અહીંયાથી લઈને પ્રકૃતિ સુધીને બધું ખોટું સમજે. એક પરમાત્મા સિવાય કોઈ જગ્યાએ માલ નથી એમ જીવને મહારાજ કે સ્પષ્ટ સમજાય તો જ પાછો વળે. અને જ્યાં સુધી એવું ન સમજાય ત્યાં સુધી કદી પણ મહારાજ કે કોઈ દિવસ એને જગતમાંથી બંધન તૂટવાનું નથી નથી નથી. અને મોટા મોટા સંતો આ જગત અને અહીંથી લઈને પ્રકૃતિ પુરુષ સુધીનું કેટલું ખોટું છે કેવી વાતો કરી. સ્વામી વાતો લખે, સ્વામી કહે અક્ષરધામના સુખ આગળ એટલે મહારાજની મૂર્તિ આગળ જે શબ્દ ભક્તજનો અક્ષરધામમાં આપણે જવું છે ને એવા જે શબ્દ બોલીએ તો ખાલી શબ્દ બોલીએ છીએ પણ આપણે સુખ તો મહારાજની મૂર્તિનું જ અનુસંધાન રાખવું કે મહારાજની મૂર્તિના સુખ આગળ અહીંયાથી લઈને પ્રકૃતિ પુરુષનું સુખ કેવું છે. આમ દ્રષ્ટાંત તો બીજું હું આપે સ્વામી, બીજું આમ જાડું દ્રષ્ટાંત આપ્યું. સ્વામી કે અક્ષરધામમાંથી મચ્છરિયું મૂત્યું કે એની જણ આ બધા લોકમાં ઉડી. હવે એ કેવડું મચ્છરિયું કેવડું, એ પછી એનો પેશાબ કેટલો, એ પછી ઉડ્યો એમ એને જણસ અહીંયા ઉડી એમાં આ લોકની અંદર હજારો લાખો લોકો કે એ સુખ માટે માથા કપાવે છે. અને અક્ષરધામ માને મહારાજની મૂર્તિ એ તો સુખનો સાગર છે, એમાંથી મચ્છરિયું મૂત્યું ને એની અંદર આ લોકની અંદર આટલું બધું જો લોકો સુખ માનતા હોય એ સુખ કેવું હશે એની કલ્પના કરવી. અને ભક્તજનો એ બધા જે સંતો બોલ્યા છે આપણે હારું લગાડવાટું બોલ્યા છે, આપણને છેતરવાટું બોલ્યા છે, આપણા સુખને માટે બોલ્યા છે, અનુભવ સહિત બોલ્યા છે. સમજાય, એણે અનુભવ કર્યો તો પછી બોલ્યા છે, આપણને માયાના પાશમાંથી મુક્ત કરવા માટે બોલ્યા છે. પણ એ ક્યારે હા પડે એની વિશે ખૂબ જ આપણને દિવ્ય ભાવના હોય તો હા પડે. પણ જીવને કેવું થાય કબીર કે ભગવાન અને ભગવાનના સંતો ભક્તોન વિશે જરા કામ તેમ થાય એટલે તરત મનુષ્ય ભાવ આવી જાય. આવા બ્રહ્મનિષ્ઠ સંત એના શિષ્ય એકવાર સ્વામી પડખેણ ગામમાં ગયેલા પછી એક વાડી આવી ગયા, તે વાડીવાળા પટેલે કીધું સ્વામી ચીભડા બહુ થયા છે જરાક લેતા જાઓ ને કે કાચરી કરવા કામ લાગશે. સ્વામીએ ગાડું ચીભડાનું મરાવ્યું તો એનો શિષ્ય શું બોલ્યો ખબર, આમ તો વૈરાગની મોટી મોટી વાતો કરે છે કે બ્રહ્માંડ ફાડી નાખે એવડી, અહીંયાથી લઈને પ્રકૃતિ પુરુષના લોકોથી બધું ખોટું છે ને ચીબડાનું તો આખું ગાડું ભર્યું કે. જીવને તરત મનુષ્ય ભાવ આવી જાય ચીબડાનું આખું ગાડું ભર્યું. અને સ્વામી સાંભળી ગયા, સ્વામી કે મૂરખ આ કાંઈ મારી હાટું નથી લઈ જતો, ગામડેથી દેશાંતરમાંથી હરિભક્તો આવે તો આનું કાચરી કર્યું હોય તો અથાણા તરીકે આપવા થાય અને આ ચીબડા લઈ જાવ તો એને અથાણા તરીકે આપવા થાય, તારો વૈરાગ નહીં કામ લાગે, તારો વૈરાગનું કોઈ અથાણું નહીં થાય, રાખ તારી પાસે જે છે એ. આમ સ્વામી બોલાકો એટલે સ્વામી બીજી પણ વાત લખી, સ્વામી અહીંયાથી લઈને પ્રકૃતિ પુરુષના લોક સુધી હવારથી હાં સુધી બેઠા બેઠા ખોટું કરીએ છીએ અને પછી કામ એનાથી જ કરીએ છીએ. કેવું બોલ્યા, કારણ કે કામ તો એનાથી જ થાય. સ્વામી કે કામ એનાથી કરીએ છીએ, એને ખોટું કરીએ છીએ એટલે જીવને જેમ છે સ્વામી કે આ પડતી નથી. કારણ કે સ્વામી પેલા ખૂબ ખંડન કર્યું હોય, ધન આમ છે ને આ મિલકત બધી આમ છે ને, પછી જરૂર પડે ને ત્યારે હરિભક્તને બોલાવે જરાક હજારેક રૂપિયા સેવામાં આપજો ને, એમ દિવ્ય ભાવનો હોય તો શું થાય હે કે આમ તો કહેતા બધું ખોટું છે ખોટું છે ને એક બાજુ ખૂણા બે બોલાવીને મને કીધું લે 1000 રૂપિયા આપજો. પણ સ્વામી કે ખોટું જ છે એ સાચું નથી, પણ કામ તો એનાથી જ કરવું પડે છે. પણ ભગવાનના ભક્તને અતિ દિવ્ય ભાવ હોય ભગવાનની વિશે, ભગવાનની બહુ જ મોટપ જાણી હોય, જેમ ભગવાનની મોટપ જાણે તેમ એના સંતની ઓળખાય, એના ભક્તની સમજાય અને મોટપ એને જણાય ને ત્યારે જ આ દુનિયા ખોટી થાય. એ મોટપમાં દ્રષ્ટિ પહોંચીને આ ખોટું થાય એમ નથી. માથે દેણું હોય દેણું 5-1 લાખનું પાઉન્ડનું અને પછી દર વીકે 150 પાઉન્ડનું કમાતો હોય એ જિંદગીમાં કોઈ દેણું જાય એવી કંઈ સર્વિસ મળી હોય જે સર્વિસમાંથી એને 150 પાઉન્ડ વીકને આપે, મરી જાય તો દેણું નીકળે એ એમ સ્વામી વાતમ લખ્યું. સ્વામી કે આ જીવની ઉપર કર્મની 1,00,000 કોટડીઓ છે, એમાંથી 1 કોટડીને ભાંગી, એમાંથી અડધામાં દેહ બનાવ્યો, અડધામાંથી 5 વિષય બનાવ્યો, બાકી બધી ભરી છે. આટલું દેણું માથે કર્મનું છે, પાપનું આટલું મોટું દેણું છે અને પછી એવા કે દોઢસો પાઉન્ડ આપે એવા શેઠિયાને સર્વિસ કરીએ, સમજાય? દોઢસો પાઉન્ડમાં કઈ દેણું ચૂકવાય? પણ એવો કોઈ ખમતી ધર શેઠિયો જબર મળી જાય અને એમ કે તું તાર તાર જે કરવું એ કરજે, પણ હું તને મહિને 10,000 pound આપીશ કે 20,000 pound આપીશ, તો ભખા ભાગ ભખા ભાગ દાણો મળે દેવા, સમજાય? એમ આ પુરુષોત્તમ નારાયણની ઉપાસના રૂપી શેઠ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ જીવાત્માને માથે જે કર્મની કોટીઓ વળગી કોઈ દાડો ખપે નહીં. એ તો આવા ખમતીધર શેઠિયાના જયારે ત્યાં સર્વિસ કરવા જાય અને એના નોકર બની જાય ને એના ગુલામ થઈ જાય અને ઈ કેમ કરવા માંડીએ અને ત્યાંથી પગાર વછૂટે ત્યારે દેણું ચૂકવાય એમ છે, ત્યાં સુધી ચૂકવાય એમ નથી. કાળા દોરા ધોળા દોરા પીળા દોરાથી કાંઈ દેણું ચૂકવાય એમ નથી. અહીંયા તો ઠીક છે, અહીંયા આપણને ખબર નથી, ઇન્ડિયામાં કેટલાક તો તિલક ચાંદલો કરતા હોય, પૂજા પાઠ કરતા હોય, તોય આમ ટાઢા ચૂલા ઊના ચૂલા કરે લે, એમાં ખબર પડી તમને? ખબર પડે ચિત્ર હાથેમાં આવે તેથી ઓળ ટાઢું ખાય, આજ ન ખવાય કે ગરમ, માતાજી નારાજ થઈ જાય. અરે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતને સામે કોની તાકાત છે ઊંચી આંખ કરીને જોઈ શકે? સ્વામિનારાયણ સંપ્રદાય જેને મળ્યો છે ને ભગવાન સ્વામિનારાયણ ઓળખાણ, એની શું ખુમારી હોય, શું ખુમારી હોય. મહારાજ જયારે ગઢપુર બિરાજતા હતા ને પછી મહારાજને કન્ટિન્યુ કરાવી હતી અને રવજી સુથારને એ કામ આપ્યું મહારાજ, અને પછી એને સુરત મોકલ્યા. વાહણમાં બેઠા હતા ને સુરત જતા હતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે અને પડખે એક મેલી વિદ્યાવાળો બેઠેલો, એને જરાય ગમે ને મારનો બારે માળો દેશીલો, એના મનમાં થયો ક્યાંથી સોમાદિન સ્વામિનારાયણ ભટકાણો કે મેળ પડે ને તો વારો કાઢ નાખો છે. પછી જહાજમાંથી ઉતર્યા ને એક ધર્મશાળામાં ઉતર્યા, બે એક ધર્મશાળામાં ભેગા થયા. પછી તો ભગત તો હાંજે નિયમ ને સ્વાભાવિક ચેષ્ટા ને બધું બોલી અને 9:30 વાગ્યા એટલે કડક ધ્યાન કરીને હોઈ ગયા. ઓલાને તો કાટલું કાઢું ઊંઘ ન આવી. રાતે 1-1.5 વાગ્યો અને પછી અડધ મંતર્યા, એક શેર એક અડધ હો થોડાક નહીં, ભગત ઉપર ખૂબ પ્રહાર કર્યો. અને પછી એમ થયું હવે આનું ઢીમ ઢળી ગયું એમ, એને હુઈ ગયો. અને 2 વાગે હું તો એ જાગે કેટલા વાગે? હે, એ 10 વાગે જાગે ને. અહીં તમારે હું કામ થાય? ટીવી આગળ તમે બેઠા રહ્યો 12-1 વાગ્યા સુધી, પછી તો 9 વાગે જાગો ને. સાંજે ટાઈમસર જો 10 વાગે હોઈ જતા હો તો ટાઈમે જાગીને પૂજા પાઠ થાય. સ્વામી પૂજા કરી પણ મોડું બહુ થાય, પણ તને કોણ કે ટીવી આગળ બેઠો રહે 12 વાગે સુધી? બાકી આ દેશમાં જેને ભજન કરું જરાય કઠણ ને, બહુ અવલોકન કરું 8 કલાકની સર્વિસ અને એમાં અઠવાડિયાના 36 કલાક જ લો. અમારા ઇન્ડિયામાં બિચારા 2 દિવસમાં 36 કલાક ભરે તે રોટલા ભેળા થાય છે. મારે સુખિયા કરે ને તે આપણે ભગવાનને ભૂલી ગયા એટલે જીવ દુખ્યો થાય છે. જીવ આમ તો દુખ્યો નથી થતો, ભગવાનને ભૂલે એટલે દુખ્યો થાય. ભગવાન સુખિયો કરે તે આ ભગવાનને ભૂલી જાય. સ્વામી વાત તો લખ્યું, સ્વામી કે ઉપરા ઉપર 3 વર્ષ સારા થાય ને તો કોઈ ભગવાન ન ભજે, એવી દિશા છે. સુખ મળે એટલે પછી ભગવાનને ભૂલે ને પછી દુઃખ આવે, પછી ભગવાનને પ્રાર્થના કરે. સ્વામી ન લખ્યું દુઃખ મેં સુમરીને સબ કરે ને સુખ મેં કરે ને કોઈ, અને સુખ મેં જો સુમરીને કરો તો દુઃખ કહાં સે હોય? સુખમાં ભગવાનને હંભારે દુઃખ આવે જ ક્યાંથી? પણ બરાબર ભીડમાં આવે ને ત્યારે ભગવાન હંભારે, આમ તો ન હંભારે. ઓલું 2 વાગે હું તો પછી જાગ્યો નહીં ને, ભગત હોરમાં 4-4:30 વાગે જાગ્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા પ્રભાત્યાને બધું બોલ્યા, આજુબાજુ ક્યાંથી પાણી ગત્યું, નાહી ધોઈને પૂજાપાઠ કરી, પણ જાગતા વેત આજુબાજુ અડધ પડેલા ભાડા ને ભગતના મનમાં એમ થયો ઓહો મારા મહારાજ કેટલા દયાળુ. સાંજે સૂતો ત્યારે સંકલ્પ થતો હતો કે આ શહેર નવું છે, સીધા પાણીની વ્યવસ્થા ક્યાંથી કરી? તે મોકલી દીધું કે, અને પછી અડધને એક બાજુ કરી મૂકી દીધા ને પછી પૂજાપાઠ કરી, લાકડા ક્યાંકથી ગોત્યા, ગેસ તો હતા નહીં, અને પછી ઠીકરાને વાસણ ગોતીને અડધ બાફ્યા, બાફી અને નિસવાય દેવાય, અને પછી કંઈ બીજાને કંઈ જરૂર ન પડે, બાફીને મારે ધરાઈને મળ્યા જમવા. અડધા કડદિયા જમી રહ્યા ને ઓલો જાગ્યો, એના મને કોઈ તો મરી ગયો છે, જાગીને જોઈને તો બેઠેલો માળો બેઠો છે, બેઠો બેઠો શું કરે છે? પાહી આવ્યો, પાહી આવીને જોયું તો ભગત જમતા હતા. એટલે શું ખાસ તું? તો કે આ મારા દયા કરીને અડધ મોકલ્યા છે તો ખાઉં છું કે. બોલે ને તો આંખ ફાટી ગઈ, આ મારા મંત્રીનો અડધ ખાઈ ગયો, મારો મંત્રી એક અડધનો દાણો કોકને અડે તાળવું ફાડી નાખે એને બદલે આ બાફીને ખાઈ ગયો ને કાંઈ નથી થતું. માટે આના ઈષ્ટદેવ જરૂર સર્વોપરી ભગવાન જ હોવા જોઈએ, નતર આ મારા અડધ કોઈને બચવાનો દિન મુમુક્ષ હોય છે પાછો. વાતની આ પડી ગઈ, નતર જીવને પાછું આ ન પડે, આ પડી ગઈ. અને ભગતને દંડવડ કર્યા. રવજી સુતાની સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે મને તમે પાછા ચાલો ગઢપુર લઈ જાઓ. અને રવજી સુતાની સાથે ગઢપુર આવ્યો, મારા દર્શન કર્યા. આશ્રિત થયો આટલું જ નહીં, માથે મૂંડાયું અને સાધુ થયો. નામ પડ્યું શૂન્ય તીતાનંદ સ્વામી. સાધુ થયા શૂન્ય તીતાનંદ સ્વામી. શું પ્રાપ્તિ થઈ છે આપણને ભક્તજનો, શું પ્રાપ્તિ થઈ છે. આજે પ્રાપ્તિની ખુમારી હૃદયમાંથી નીકળી ગઈ એટલે કામ ક્રોધ લોભ વ્યસન ફેશન જીવની અંદર ઘરી ગયાનું કારણ આટલું જ છે. ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ આપણને આજ ભૂલાઈ ગઈ છે કે આપણને શું મળ્યું છે. મહારાજ કે આ વાત જ્યારે સમજાય ત્યારે અતિશય અન્ય પદાર્થમાંથી વૈરાગ્ય પામે અને કોઈ જગ્યાને બંધન થતું નથી અને દેહને મૂકીને આખીર મને જ પામે છે, મારા સિવાયની બીજી કોઈ ગતિ હોતી નથી. ઇતિ વચનામૃતમ મધ્યનું 30મું થયું સહજાનંદ સ્વામીમાં. જ્ઞાન ભરેલું છે, જે વચનામૃત સમજ્યા પછી એમ લાગે કાંઈ પણ સમજવાનું બાકી રહ્યું નથી, એવા ભગવાન સ્વામિનારાયણના મહિમાને સમજાવતા આપણે 30 વચનામૃત પૂરા કર્યા હતા. અત્યારે મધ્યનું 31મું વચનામૃત સમજશું. પણ વારંવાર તમને કહું છું કે આ વચનામૃત આપ બુદ્ધિએ સમજાય તેમ નથી. ખુદ ભગવાન શ્રીહરિ કૃપા કરે, યા તો કોઈ અનુભવી સંત એની પાસેથી સાંભળ્યા હોય, સમજ્યા હોય તો સમજાવી શકાય એમ છે. બુદ્ધિ તો બહુ ટૂંકી પડે એમ છે. અને બુદ્ધિને આધારે જેટલા જેટલા મોક્ષની બાબતમાં ચાલ્યા છે એ બધા માર ખાઈ ગયા છે. ભગવાન યા તો કોઈ સંતને આપેલી બુદ્ધિથી મોક્ષના પથનો જેણે વિચાર કર્યો છે એ બહુ સરળતાથી ભગવાનને પામી શક્યા છે. બુદ્ધિ જ્યાં ટૂંકી પડે એટલું તત્વથી સભર મધ્યનું 31મું વચનામૃત છે. જોઈએ મહારાજ શું કહેવા માગે છે, મહારાજનો શું અભિગમ છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના શ્રાવણ સુધી 4થને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદિકા ઉપર ગાદી તકિયા નખાઈને બિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી અને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પ્રાગજી દવે પાસે શ્રીમદ ભાગવતમાં કપિલ ગીતાની કથા વંચાવતા હતા. પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા, જે સર્વ કારણના પણ કારણને અક્ષરાતીત અને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તે મહાપુરુષ રૂપે કરીને મહામાયાને વિશે વીર્યને ધરે છે તે પુરુષ અક્ષરાત્મક છે, મુક્ત છે અને એને બ્રહ્મ કહે છે. અને એ પુરુષે માયામાં વીર્ય ધર્યું ત્યારે તે માયા થકી પ્રધાન પુરુષ દ્વારા એ વૈરાજ પુરુષ ઉત્પન્ન થયા. ત્યારે વૈરાજ પુરુષ તે
તે પુરુષના પુત્ર કહેવાય. જેમ આ જગતમાં કોઈક બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યાદિક જે પ્રાકૃત માણસ હોય ને તેની સ્ત્રીમાંથી તેનો દીકરો થાય તેમ એ વૈરાજ પુરુષ થાય છે, એવા જે વૈરાજ પુરુષ તે આ જીવ જેવા જ છે અને એની ક્રિયા પણ આ જીવના જેવી જ છે. અંતે વૈરાજ પુરુષની દ્વિપ્રાર્ધ કાળને આવરદા છે અને આ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ એની ત્રણ અવસ્થા છે. જેમ જીવને જાગ્રત સ્વપ્ન સુષુપ્ત એ ત્રણ અવસ્થા છે તેમ અને વૈરાજ પુરુષના વિરાટ સૂત્રાત્મન અવ્યાકૃત એ ત્રણ દેહ છે ને તે દેહ અષ્ટાવરણ યુક્ત છે ને તે દેહ મતત્વાદિક જે 24 તત્વ તે દ્વારા થયા છે. તે એ વિરાટને વિશે ઇન્દ્રિયો અંતઃકરણને દેવતાએ પ્રવેશ કર્યો ને એને ઉઠાડવા માંડ્યો અને વિરાટનો જીવ પણ માહી હતો તો પણ એ વિરાટ ઉઠ્યું નહીં. અને જ્યારે ક્ષેત્રજ્ઞ એવા જે વાસુદેવ ભગવાન તે પુરુષ રૂપે કરીને એમ આવ્યા ત્યારે વિરાટ દેહ ઉઠ્યું ને વિરાટ પુરુષ પોતાની ક્રિયાને વિશે સમર્થ થયા. અને એ જ જે ભગવાન તે આ જીવનને પ્રકાશ અને અર્થે સુષુપ્તિ રૂપી માયા થકી પર રહ્યા થકા એ જીવને વિશે સાક્ષી રૂપે રહ્યા છે, તો પણ જીવને દેહ ઇન્દ્રિયોને વિષય તેનો સંગ ઘણો થયો છે. માટે સંગ દોષે કરીને એ જીવ દેહાદિક રૂપ થઈ ગયો છે. તેના સંગને મૂકીને એ જીવ એમ સમજે છે જે મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત અને પર એવું જે બ્રહ્મ તે છે. એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિશે આવે. પણ એને આ વાર્તા સાંભળી હોય તો પણ નિરંતર સ્મૃતિ રહેતી નથી એ મોટો દોષ છે. એવી રીતે ઈશ્વર જે વૈરાજ પુરુષને આ જીવ એ સર્વેના પ્રકાશક તો પુરુષ રૂપે કરીને પુરુષોત્તમ એવા વાસુદેવ છે અને વૈરાજ પુરુષ પણ જીવની પેઠે બદ્ધ છે. તે દ્વિપ્રાર્ધ સુધી પોતાની આવરદા ભોગવે છે, ત્યાં સુધી બદ્ધ વર્તે છે અને એનો પ્રલય થાય ત્યારે એને એ પુરુષનો સંબંધ સાક્ષાત થાય છે. કેમ જેનો બાપ જે પુરુષ તે સમર્થ છે તેને એટલો જાળવે છે અને વૈરાજ પુરુષને માયાનો સંબંધ રહ્યો છે માટે પ્રલયને અંતે પાછો માયામાંથી ઉપજે છે. અને આ જીવ છે તે જેવો પોતે બદ્ધ છે ને અસમર્થ છે તેવી રીતે જ એનો જે બાપ હોય તે પણ બદ્ધ ને અસમર્થ હોય. માટે બાપ તે દીકરાની શી સહાય કરે, માટે એને સુષુપ્તિ રૂપ માયાનો સંબંધ નિરંતર રહે છે, ટળતો નથી. એ તો જ્યારે પૂર્વે કયો તેવી રીતે નિરંતર પોતાના પ્રકાશક જે બ્રહ્મ તેનો મનન દ્વારે સંગ કરે ત્યારે ટળે. અને વળી એ વૈરાટ પુરુષ પણ સંકર્ષણ અનિરુદ્ધ પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે, તેમાં પ્રલયરૂપ અવસ્થાને વિશે શંકરસનની ઉપાસના કરે છે ને સ્થિતિરૂપ અવસ્થાને વિશે પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે ને ઉત્પત્તિરૂપ અવસ્થાને વિશે અનિરુદ્ધની ઉપાસના કરે છે. અંતે શંકરસનાદિક ત્રણ જે તે વાસુદેવ ભગવાનના સગુણ રૂપ છે ને તેની ઉપાસનાના બળે કરીને એ વૈરાજ પુરુષ જે તે ઉત્પત્તિ સ્થિતિને પ્રલયરૂપ ક્રિયાને વિશે સામર્થ્યને પામે છે. અને જ્યાં સુધી એ ત્રણની ઉપાસના કરે છે ત્યાં સુધી એને ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ જે માયાનો સંબંધ તે ટળતો નથી. અને જ્યારે એ નિર્ગુણ એવા જે વાસુદેવ ભગવાન તેની ઉપાસના કરે છે ત્યારે એ વૈરાજ પુરુષ માયાનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થાય છે. જેમાં જીવ છે તે બ્રહ્માદિક દેવરૂપે ભગવાનની ઉપાસના કરે છે ત્યારે ધર્મ અર્થ કામરૂપ ફળને પામે છે. અને જ્યારે ભગવાનના અવતાર જે રામકૃષ્ણ આદિક તેની ઉપાસના કરે ત્યારે બ્રહ્મરૂપ થાય ને એની મુક્તિ થાય. તેમ એ વિરાટ પુરુષને પણ છે અને વૈરાજ પુરુષ દ્વારા અવતાર થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. તો તે એમ સમજ્યું જે એ જે વાસુદેવ નારાયણ તે પુરુષ રૂપે કરીને વૈરાજ પુરુષને વિશે આવીને વિરાજમાન હોય ત્યારે અવતાર કહ્યા છે. માટે એ અવતાર તો સર્વે વાસુદેવ ભગવાનના છે અને એ વાસુદેવ ભગવાન જ્યારે પ્રતિલોમપણે એ વૈરાજ પુરુષ થકી નોખા પડી જાય ત્યારે એ કેવળ વૈરાજ પુરુષ થકી અવતાર સંભવે જ નહીં. માટે એ થકી અવતાર તો એની વિશે વાસુદેવ આવ્યા છે તે સારું કહ્યા છે. અને એની વિશે વાસુદેવ જે ક્ષત્રજ્ઞ તેણે પ્રવેશ કર્યો નહોતો ત્યારે વૈરાજ પુરુષ પોતાની ક્રિયા કરવી તેની વિશે પણ સમર્થ નહોતા થયા. અને પૂર્વે જે પુરુષ કયા તે માયામાં ગર્ભ ધરે ત્યારે પ્રધાન પુરુષ દ્વારા એક એવો જે વૈરાજ પુરુષરૂપ દીકરો તે થાય અને એ જ માયામાંથી અનેક પ્રધાન પુરુષ દ્વારા એ બીજા પણ ઘણા કેવા વૈરાજ પુરુષરૂપ બ્રહ્માંડ થાય છે. અને તે પુરુષ તો નિરન છે ને મુક્ત છે ને બ્રહ્મ છે ને માયાના કારણ છે. તે માયાને વિશે લોમપણે વર્તે છે તો પણ એને માયાનો બાધ થતો નથી ને માયાને વિશે એને ભોગની ઈચ્છા નથી. એ તો પોતે બ્રહ્મ સુખે સુખિયા છે ને પૂર્ણકામ છે. અને જે વૈરાજ પુરુષ ઈશ્વર છે તે માયાના ભોગને ભોગવીને પ્રલયકાળને વિશે માયાનો ત્યાગ કરે છે. અને જે જીવ છે તે તો માયાના ભોગને ભોગવીને દુઃખ્યો થકો માયામાં જ લીન થાય છે.
વચનામૃત છે મધ્યનું 31મું. મહારાજ પ્રારંભ એવો કર્યો છે, સર્વે કારણના પણ કારણ અક્ષરાતીત પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તે મહાપુરુષ રૂપે કરીને મહામાયા વિશે વીર્યને ધરે છે. અહીંયા મહારાજ જે વાત કરે છે સર્વપ્રથમ પોતાના સ્વરૂપની જ વાત કરે છે. એ જે વાસુદેવ કીધા એ વાસુદેવ એટલે અક્ષરધામાધિપતિ પોતે પુરુષોત્તમ એમ સમજવું. એ વાસુદેવ નારાયણ એની સામર્થ્ય દ્વારા મહાપુરુષ એ માયાની સાથે જોડાય છે અને એ દ્વારા અનંત કોટી પ્રધાનો ઉત્પન્ન થાય છે. કેવી રીતે ઉત્પન્ન થાય છે તો કે મહામાયાની સાથે જોડાણા પછી જગતની જે રીતે ઉત્સર્ગ થાય છે એવી રીતે વૈરાજ આદિકની ઉત્પત્તિ સંભવે છે. પહેલાં પ્રધાન થાય, પ્રધાન દ્વારા 24 તત્વ થાય છે. પ્રધાનમાંથી પહેલાં 3 પ્રકારનો અહંકાર પ્રગટ થાય છે, સાત્વિક, રાજસી અને તામસી. એમાં સાત્વિક અહંકારમાંથી 10 ઇન્દ્રિયોના દેવતાઓ, 4 અંતસ્કરણના દેવતા, 1 મન એમ 15 પ્રગટે છે. રાજસ અહંકારમાંથી 10 ઇન્દ્રિયો, 5 પ્રાણ અને બુદ્ધિ એમ 16 પ્રગટે છે. તામસ અહંકારમાંથી 5 ભૂત અને 5 તન માત્ર 10 પ્રગટે છે. એમાંથી 24ને લઈ 10 ઇન્દ્રિયો, 5 પ્રાણ, 5 ભૂત અને 4 અંતસ્કરણ એમાંથી વિરાટનું સ્વરૂપ તૈયાર થાય છે. પણ એ મહારાજ બહુ સરખ એક વાત કરી કે વિરાટ દ્વારા પાછળથી ઘણી બધી ઉત્પત્તિ થાય છે. કારણ કે વિરાટની નાભીમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થાય છે, હૃદયા ભાગમાંથી વિષ્ણુની ઉત્પત્તિ થાય છે, એને ભ્રકુટીમાંથી શંકરની ઉત્પત્તિ થાય છે. વિરાટ આટલો બધો સમર્થ છે, પરંતુ યદ્યપિ મહારાજ કહે કે વિરાટનો જીવ પણ એના શરીરમાં હતો, ઇન્દ્રિયો અંતસ્કરણ પણ હતા, બધું જ હોવા છતાંય વિરાટ સ્વયં કશું જ કરવા માટે સમર્થ ન થયો. એ વિરાટના સ્વરૂપની અંદર મહારાજ કે અમે જ્યારે અમારી સામર્થ્ય મૂકી પુરુષ દ્વારા, કારણ કે આખીર અંતર્યામી સ્વરૂપ યા તો વ્યાપક સ્વરૂપ એ પુરુષનું છે, પુરુષોત્તમનું નથી. એમ ગોપાળાન સ્વામી વાતો પર લખ્યું કે અંતર્યામી સ્વરૂપે પુરુષોત્તમ એમ રહ્યા છે, અંતર્યામી સ્વરૂપે પુરુષોત્તમ રહ્યા છે એમ જો જીવ સમજશે તો એનો સવિકલ્પ નિશ્ચય ગણાશે. પુરુષોત્તમની સામર્થ્ય પુરુષોત્તમની છે, કારણ કે પુરુષોત્તમ વિના કોઈ કશું કરવા માટે સમર્થ નથી. પણ આખીર તો
એ કાર્ય બજાવે છે મહાપુરુષ. એ પુરુષ જ્યારે વિરાટની અંદર પ્રવેશ કર્યો ત્યારે એ વિરાટ પુરુષોત્તમની સામર્થ લઈને ત્યારે વિરાટ ઊભો થવા માટે સમર્થ થયો, કંઈક કરવા માટે સમર્થ થયો. અને વિરાટે ત્યારબાદ અનેક વસ્તુની ઉત્પત્તિ કરી, બ્રહ્માંડો સર્જન કર્યું, બધું કર્યું. પણ મહારાજ કહે વિરાટ સમર્થ ઘણો જણાય છે, કારણ કે આખા બ્રહ્માંડની ઉત્પત્તિ કરી એટલે સમર્થ જણાય છે, પરંતુ છે તો એ માયાને આધીન જ. વિરાટ માયાને આધીન છે. મહારાજ કે આ જીવ સામાન્ય છે એની જેવી સ્થિતિ છે એવી જ વિરાટની છે. આને ત્રણ દેહ છે, સ્થૂળ સૂક્ષ્મને કારણે એને પણ ત્રણ દેહ છે, વિરાટ સૂત્રાત્મને અવ્યાકૃત. આને ત્રણ અવસ્થા છે, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ, એને પણ ત્રણ અવસ્થા છે, ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય. પરંતુ યદ્યપી જીવની સામર્થ્ય જે છે એ અલ્પ છે, આની સામર્થ્ય વિરાટ છે. સર્વજ્ઞ સ્થિતિ વિરાટને પ્રાપ્ત થયેલી છે. એટલે આ ત્રિલોકીની અંદર કે 14 લોકની અંદર જે કાંઈ કાર્ય થાય એને પામવા માટે, માપવા માટે, ઉત્પત્તિ કરવા માટે, સ્થિતિ કરવા માટે, પ્રલય કરવા માટે પોતે સમર્થ છે, પરંતુ એની એ કાર્ય કરવા માટે પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને શંકરસણની સહાય લેવી પડે છે. તો આપણા મનમાં એમ થાય સર્વજ્ઞ છે અને પાછો જીવ જેવો કેમ કીધો? તો એ કયા અર્થમાં ઘટાડવું? તો સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે માખીથી લઈ અને પ્રકૃતિ પુરુષના તમામ એ માયાને આધીન વર્તે છે. એ અર્થમાં જીવ સમકક્ષ છે એ વિરાટને ત્યારે લેવો કે ભલે ઘણો સમર્થ જીવ કરતા જણાય છે પણ આખરે માયાને આધીન છે, માયાથી પર એની સ્થિતિ નથી, માટે એની સ્થિતિ જીવ જેવી કીધી. આપણે નથી કહેતા ભલે ને અબજો પધી રહ્યો પણ આખીર તો મરી જવાનો છે ને કાલે સવારે. એવી રીતે વિરાટ સમર્થ છે પણ માયાનું એના ઉપર સામ્રાજ્ય છે. પરંતુ યદ્યપિ જીવ કરતા એની કક્ષા બીજી રીતે થોડીક આગળ છે. કેવી રીતે? તો મહારાજ કે વિરાટ અસમર્થ છે પણ એનો બાપનો બાપ જે મહાપુરુષ એ સમર્થ છે, અને મહાપુરુષ